આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. એશિયન ગેમ્સમાં ભારતે 28 સુવર્ણ, 38 રજત અને 41 કાંસ્ય સહિત 107 ચંદ્રકો મેળવ્યા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 52મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દહેરાદૂનમાં 49મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસને સંબોધન કર્યું. પેલેસ્ટાઇનના હમાસ લડાકુએ ગાઝાપટ્ટીથી રોકેટ છોડ્યા બાદ ઇઝરાયેલે યુદ્ધની સ્થિતિની ઘોષણા કરી. ઇસરોએ ગગનયાન મિશન માટે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1 માટે તૈયારી શરૂ કરી. સિક્કિમમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 30 થયો. અને આઈસીસી એક દિવસીય વિશ્વકપ ક્રિકેટમાં આજે બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. ચીનના હાંગઝોઉ ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતે 28 સુવર્ણ, 38 રજત અને 41 કાંસ્ય સહિત 107 ચંદ્રકો મેળવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે 100 મેડલનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યો છે. ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ ત્રણ મુખ્ય રમતોમાંથી કોઈપણમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા હોય તેવો આ માત્ર બીજો પ્રસંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં 2010 કોમનવેલ્થ ગેમ્સમાં 101 મેડલ જીત્યા હતા. તાજેતરનો ચંદ્રક પુરૂષોની કબડ્ડી ટીમે જીત્યો. તેઓએ ઇરાન સામે 33-29થી સુવર્ણ મેડલ જીત્યો હતો. અફઘાનિસ્તાન સામેની ફાઇનલ મેચમાં વરસાદને કારણે રદ થયા બાદ પુરૂષ ક્રિકેટ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારતીય પુરૂષ અને મહિલા ચેસ ટીમે રજતચંદ્રક મેળવ્યો હતો. કુસ્તીમાં દીપક પુનિયાએ પુરૂષોની 86 કિલો ગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં રજતચંદ્રક જીત્યો. મહિલા હોકી ટીમે જાપાનને 2-1થી હરાવીને ભારતે વધુ એક કાંસ્ય ચંદ્રક અપાવ્યો. બેડમિન્ટનમાં પુરૂષ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીની જોડીએ સુવર્ણચંદ્રક જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતે બેડમિન્ટનમાં સુવર્ણચંદ્રક જીત્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. તેઓએ દક્ષિણ કોરિયાના ચોઈ સોલગ્યુ અને કિમ વોન હોને સીધી સેટમાં 21-18 અને 21-16થી હરાવ્યા. અન્ય સુવર્ણચંદ્રકોમાં મહિલા કબડ્ડી અને પુરૂષોની વ્યક્તિગત તીરંદાજી કમ્પાઉન્ડ ઇવેન્ટ્સમાં જીત્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા એક પોસ્ટમાં જણાવ્યું છે કે પ્રતિસ્પર્ધા દરમિયાન ભારતીય ખેલાડીઓએ સંપૂર્ણ ક્ષમતા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. દેશને તેમાં પર ગર્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં 100 ચંદ્રકોનો માઇલસ્ટોન પાર કર્યો છે. 10 ઓક્ટોબર 2023 એશિયન ગેમ્સની ટુકડી સ્વદેશ પરત ફરતા પ્રધાનમંત્રી ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરશે. દેશ માટે 100મો ચંદ્રક મહિલા કબડ્ડી ટીમે જીત્યો હતો. ભારતે રોમાંચક મેચમાં તાઇપેઈને 26-25થી હરાવ્યું. પ્રધાનમંત્રીએ ઐતિહાસિક જીત બદલ ટીમ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ જીત અમારી મહિલા ખેલાડીઓની અદમ્ય ભાવનાઓનો પુરાવો છે. કેન્દ્રીય રમતમંત્રી અનુરાગસિંહ ઠાકુર પણ એશિયાઈ રમતોત્સવમાં 100 ચંદ્રકથી વધુ ચંદ્રકો પ્રાપ્ત કરવા બદલ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે. પુરૂષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજીની ફાઇનલમાં ઓજસ દેવતાલે ગોલ્ડ અને અભિષેક વર્માએ રજતચંદ્રક મેળવ્યો હતો. દેવતાલે 149ના અંતિમ સ્કોર સાથે માત્ર 2 પોઈન્ટની જીત હાંસલ કરી. આ સાથે ભારતનું એશિયન ગેમ્સમાં તીરંદાજી અભિયાન સમાપ્ત થયું. આજે વહેલી સવારથી શરૂ કરીને ભારતે મહિલાઓની વ્યક્તિગત તીરંદાજી કમ્પાઉન્ડ મેચોમાં સુવર્ણ અને કાંસ્ય બંને ચંદ્રકો મેળવ્યા હતા. જ્યોતિ સુરેખા વેન્નમે ફાઇનલમાં શાનદાર 149 રન બનાવી સુવર્ણચંદ્રક જીત્યો હતો. તેણીએ સાઉથ કોરિયાની ચેવોન સો સામે ફાઇનલ રમી તમામ 5 રાઉન્ડમાંથી પસાર થઈને ચાલુ ગેમ્સમાં પોતાની ત્રીજી જીત મેળવી. જ્યોતિએ આજે ઐતિહાસિક સુવર્ણચંદ્રક જીતીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. વધુમાં અદિતિ ગોપીચંદ સ્વામીએ અનુકરણીય પ્રદર્શન કરી સફળતાપૂર્વક કાંસ્યચંદ્રક મેળવ્યો. વર્તમાન વિશ્વ ચેમ્પિયનશીપ અદિતિએ ઇન્ડોનેશિયાની રહીત જીલીઝાટી ફદલીને 146-140થી હાર આપી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં 52મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીની સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓએ હાજરી આપી હતી. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે જીએસટી એપેલેટ ટ્રીબ્યુનલ્સ ઉપરાંત મિલેટ ડાળ પરના જીએસટી વિશે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલે મોલાસીસ પર જીએસટી દર 28% ઘટાડીને 5% કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી શેરડીના ખેડૂતોને ફાયદો થશે. નાણામંત્રીએ વધુમાં એમ પણ જણાવ્યું કે 70% બાજરીનો લોટ ધરાવતા હોય તેવા લોટ છૂટક લેબલ વગર અન્ય સ્વરૂપે વેચવામાં આવે તો તેમાં જીએસટી લાગુ નહીં પડે. વધુમાં ઉમેર્યું કે જો લોટ પેકેટમાં લેબલ લગાવીને વેચવામાં આવે તો તેના પર 5% જીએસટી લાગશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે જીએસટી કાઉન્સિલે રાજ્યોને એક્સ્ટ્રા ન્યુટ્રીશનલ આલ્કોહોલ પર ટેક્સ લગાવવાનો અધિકાર સોંપ્યો છે. જીએસટી કાઉન્સિલે પાણી પુરવઠા, જાહેર આરોગ્ય, સ્વચ્છતા સંરક્ષણ, ધન કચરા વ્યવસ્થાપન અને ઝૂંપડપટ્ટી સુધારણા અને સરકારી સત્તાવાળાઓને પૂરી પાડવામાં આવતી અપગ્રેડેશન સેવાઓને મુક્તિ આપવાની પણ ભલામણ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશમાંથી આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી નાખવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે આપણે હવે ઝીરો ટોલરન્સ વ્યૂહરચના અને ઝીરો ટોલરન્સ એક્શન તરફ કામ કરવું પડશે. શ્રી શાહે આજે દહેરાદૂનમાં આયોજિત 49મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતની પ્રગતિ માટે દેશની કાયદો અને વ્યવસ્થા, આંતરિક સુરક્ષા અને સરહદની સુરક્ષાને મજબૂત કરવી પડશે. પેલેસ્ટાઇનના હમાસ લડાકુએ આજે ગાઝા પટ્ટીથી રોકેટ છોડાયા બાદ ઇઝરાયેલે યુદ્ધની સ્થિતિની ઘોષણા કરી છે. હમાસે આજે દક્ષિણ ઇઝરાયેલમાં હવાઈ હુમલામાં હજારો રોકેટ છોડ્યા. પાછલા કેટલાક વર્ષોમાં હમાસ દ્વારા ઇઝરાયેલ ઉપર કરાયેલા હુમલામાં અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો છે. હમાસના હુમલામાં ઇઝરાયેલમાં મૃત્યુઆંક વધીને 40 થયો છે. હુમલામાં 700થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. હમાસે ઉચિંતો હુમલો કર્યા પછી આજે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલમાં રોકેટના બેરોજ છોડાયા હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું છે કે ઇઝરાયેલી સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. તેઓએ ગાઝામાં થયેલા હવાઈ હુમલાનો જવાબ આપ્યો અને ઓપરેશન આયન સ્ક્વોડ્સ શરૂ કર્યું હતું. ઇઝરાયેલ વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટીન આતંકવાદીઓને સંગઠન હમાસને અનેક સ્થળોએ નિશાન બનાવીને ડઝનબંધ ફાઈટર જેટ સાથે હુમલો કર્યો. દરમિયાન વિશ્વના ઘણા નેતાઓએ હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર હુમલાની નિંદા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલમાં આતંકી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. એક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે ભારત હુમલામાં નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. શ્રી મોદીએ જણાવ્યું કે ભારત સંકટની ઘડીમાં ઇઝરાયેલના લોકો સાથે ઉભું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ગગનયાન મિશન માટે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એરબોટ મિશન 1 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક પોસ્ટમાં સ્પેસ એજન્સીએ કહ્યું કે ગગનયાન મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ થશે. ઇસરો ક્રુ એસ્કેપ સિસ્ટમની અસરકારકતાનું પણ પરીક્ષણ કરશે, જે ગગનયાન મિશનનો નિર્ણાયક ભાગ છે. આ પરીક્ષણ શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે હાથ ધરવામાં આવનાર છે. ક્રુ મોડ્યુલ ગગનયાન મિશન દરમિયાન અવકાશયાત્રીઓને બાહ્ય અવકાશમાં લઈ જવાશે. સિક્કિમમાં આવેલા પૂરમાં મૃત્યુઆંક વધીને 30 થયો છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે સિક્કિમમાં 4 ઓક્ટોબરે તિસ્તા નદીના તટપ્રદેશમાં હિમવર્ષાથી ભરાયેલા લોનાક સરોવરના અચાનક પૂર આવ્યા બાદ સિક્કિમમાં 9 ભારતીય સૈન્યના જવાનો સહિત 81 ગુમ થયા બાદ મૃત્યુઆંક વધીને 30 થયો છે. કુલ 1320 મકાનોને ભારે નુકસાન થયું હતું અને 2563 લોકોને બચાવી લેવાયા હતા. 26 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. 1173 પાક્કા અને કચ્છી મકાનોના સંપૂર્ણ માટે ભારે નુકસાન થયું હતું. 91 પાક્કા મકાનોને આંશિક નુકસાન થયું હતું અને 96 કાચા મકાનોને આંશિક નુકસાન થયું હતું. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાયેલી આઈસીસી એક દિવસીય વિશ્વકપ ક્રિકેટમાં આજે બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશે મહેદી હસન મિરાજ અને નજમુલ હુસેન શાંતનુની અડધી સદીથી મદદથી માત્ર 34.4 ઓવરમાં 4 વિકેટે 158 રન કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એશિયન ગેમ્સમાં ભારતે 28 સુવર્ણ ચંદ્રક, 38 રજત અને 41 કાંસ્ય ચંદ્રક સહિત 107 ચંદ્રકો મેળવ્યા છિં.